જાનકીજી હૃદય ખોલીને વાત કરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરે છે. સ્પષ્ટ કહી દીધું, તુમે ઉચિત તપ મું કહું ભોગ. આ ભેદ ક્યાંનો? અને જો આવો જ ભેદ હોય તો ગૃહસ્થ આશ્રમના આ દાંપત્યએ શું કરવાનું? તમે દુઃખ ભોગવાનું રાજમહેલમાં સુખી રહો હોઈ શકું ખરા? તમે વનમાં તપ કરો અને મારી રાજમહેલની અંદર એના ભોગવમાં રહેવાનું ક્યાંનો ન્યાય? આ કેવો ન્યાય? આ સમાજ કેવો? આ રિવાજ કેવા? જ્યારે પોતાના હકને સ્થાપિત કરવાનો હોય ને ત્યારે માણસનું મન બંડ પુકારે. તુમાં ઉચિત તપ મો કહું ભોગ. તમે તો સુજાન શિરોમણિ છો, આ બધું સમજી શકો એમ છો, અને છતાંય મારે એક પ્રશ્ન કરવો પડે. તમારી ઉચિત તપ, શું તમને તપ ઉચિત છે? આવા યુવાન છો, રાજકુમાર છો, ક્ષત્રિય છો, અને વનમાં જવાનું હતું હશે. અને જો તમે વનની અંદર જતા હો તો રાજમહેલના ભોગ એ મારા માટે ઉચિત ખરા? આ પ્રશ્ન લઈ જાઓ, કાયદાના તાજવે લઈ જાઓ. સમાન હક નો તો આજે નિયમ છે, કાનૂન છે. એને સમાન હક, સમાન મિલકત મળવી જ જોઈએ, ન ચાલે. જો કલયુગમાં આવું હોય તો આ તો ત્રેતાયુગની વાત છે. સમાનતા હોવી જ જોઈએ. જ્યાં આપ ત્યાં જ હું. આ ભેદ સમાજની કુલના કોઈ પણ રિવાજો એને નહીં કરી શકે. આ ભેદને હું નહીં ચલાવી લઉં. માણસનું જ્યારે અંતરનો આક્રોશ બોલતો હોય ત્યારે સ્પષ્ટ પ્રશ્ન પૂછી લીધો, કહો. દુઃખના સમયે પત્ની દૂર રહે એ યોગ્ય ને ઉચિત છે ખરું? જ્યારે અગ્નિની સાક્ષીએ એની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટપણે એ શ્લોકોની અંદર કહેલું જ છે કે તમારા સુખ દુઃખના ભાગી આપણે બંને જઈશું, સુખ દુઃખના ભાગી બંને હોઈશું. તો જો એ જે વચન આપેલું અગ્નિની સાક્ષીએ, માતા પિતાની સાક્ષીએ, સમાજની સાક્ષીએ, એ ક્યાં જતું રહ્યું? જે લગ્ન વિધિની માંડવાની ચોરીની જે વિધિ છે ને એ આખી સમજવા જેવી છે. એની એક એક વિધિને, એના એક એક ક્રિયાને સમજે તો એમ થાય કે આ લગ્નના દાંપત્યની જ્યારે દીક્ષા આપવામાં આવે ત્યારે આટલું બધું સમજાવવામાં આવે છે, પણ શ્લોકોને સમજણ ના પડતા હોય અને બીજી બધી ઘણી ઉતાવળ હોય ને ગોર મહારાજને કંઈક જલ્દી કરો, પતાવો, ટૂંકમાં કરો, મોટા પાડમાં વાંધો નહીં, પેલો કંઈક ઉભારો, હજુ આમ હરખા ઉભા રહેજો, આ બરાબર આમ થાવ, તો એના માટે સમય બગાડે. ગોર મહારાજ કે જલ્દી કરો. અરે ભાઈ, જીવનના કેટલાય સિદ્ધાંતો અને કેટલાય જીવનની અંદરના સાચા નિયમો સ્થાપિત કરવા માટે તમને કહેવામાં આવે, અને એની વિધિ તો પૂરેપૂરી થવી જોઈએ, તમને વાકેફ કરવા જોઈએ, તમને એના માટે એની દીક્ષા આપવાની, એટલે એક એક મંત્રથી એ નિયમ તમને આપવામાં આવે, ત્યારે એ દાંપત્યના જીવનની સફળતા માણસ પોતે સમજે. પણ વિધિ જ જ્યાં ન થતી હોય ત્યાં પછીથી આજે લગ્ન થયા સવારે કે છે સમજ્યા વગરની હોય તે એ દશા થાય ને. પણ જ્યાં પરિપક્વતા હોય, પૂરેપૂરી વિધિને સમજતા હોય, એ જ કહી શકે તમે ઉચિત તપ, શું તમને વનમાં જવાનું ઉચિત છે અને મારે રાજમહેલના ભોગો ભોગવાના, આ કદી નહીં બની શકે એમ સીતાજીએ બહુ સ્પષ્ટ કહી દીધું. એસે આવા કઠોર વચન કયા છે? સીતાજીએ સાસુની આગળ કે પોતાના પતિની આગળ આવા કઠોરમાં કઠોર વચન, કડક શબ્દો જેમ સાંભળવા પડતા હોય છે ને, કડક કઠોર શબ્દ સાંભળવા પડતા હોય છે ને કે નહીં આવે જ. તો એમ સીતાજીએ પણ જે શબ્દો કહ્યા એમાં કહ્યું એસે કઠોર જોર સુની જોન હૃદય સાચે જ. મારી આ વાતને સાંભળ્યા પછીથી હૃદય વ્યાકુળ ન થાય. એ કેમ બને? અરે હૃદય ફાટી કેમ ના જાય? અને જો આટલી વાત, કડક વાત, કઠોર વાત કહ્યા પછીથી પણ હૃદય સ્વીકારવા માનવા તૈયાર ન હોય તો સમજી રાખજો પ્રભુ, પામર છીએ આપની આગળ. પછી તમે જે નક્કી કરશો એ દુઃખ એ પરિસ્થિતિ ભોગવે છૂટકો છે. આપ સાથે લો એમાં મારો હક છે, પણ કદાચ અનુશાસનના નામે મને સાથે ન લો તો તો પ્રભુ વિષમ વિયોગ દુઃખ, જે ભયંકર જે દુઃખ છે, વિષમ ન સહન કરી શકાય એવા વિયોગના દુઃખ આ પામર સહન કરી લે છે. જયારે વિવશતા હોય પછી આપણે પડદા તમે જેમ કરો એમ લો, રહ્યું તારે આ રહ્યું, મન મારીને ચુમાઈને બેસી રહેવું પડે, પછી સ્વીકારી લેવું પડે, હાચવું પડે ઘર, ને તો પાછા જતા રહેશે કઈ હોદવા નીકળીશું. જતો રહું છું આશુ કકડાટ, તે વખત ચિંતા થાય. એટલે સહી પાવર પ્રાણ, આપ જો કડક શબ્દોમાં કહેશો કે નથી જ આવવાનું, તો પછી આ પ્રાણ આ શરીર જે કઈ પરિસ્થિતિ છે એને સહન કરી લેશે. બસ પોતાની આખરી વ્યવસ્થા સમર્પણ જેને કહેવાય આ સમર્પણ. જો નિર્ણય મારા તમે આપ તમે બંને સાથે બેસે સાસુ અને પતિ નિર્ણય લેશે તો પછીથી વિવસ્થા. અને વિવસ્થામાં કઈ આવે પછી? વિવસ્થા છેવટે નેર હોતે કુવો હોતે વિવસ્થા. એટલે અહીંયા તો નથી પણ આજનો જે સમય એવો છે, કારણ સમસ્યાઓ એટલે સુધી ઉગ્રતા પામી ચૂકી હોય કે માણસનું મન, એનું હૃદય, એનું જીવન એને આમ ભયંકર રીતે દુખીને હેરાન કરી રહ્યું હોય, અને તે વખતે કઈ સૂઝ ના પડે આખરે આ નિર્ણય લઈ લે. પણ આગળ ઉત્તરકાંડની અંદર કહેલું છે કે કોઈ પણ સમસ્યાનો આત્મહત્યા એ સાચો ઉકેલ નથી. દરેકે સમજવાની વાત છે, આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાને ઉકેલવાનો એનો સાચો ઉકેલ નથી જ. આત્મા હન ગતિ જાય, એની દુર્ગતિ થાય. આત્મહત્યારાની ક્યારે સદગતિ થતી જ નથી. શિરધુની ધુની પછીતાય, માથું ધોણી ધોણીને પછતાય, અને આત્મહત્યા કરે ને એ દુર્ગતિ જ જતો હોય છે. સ્પષ્ટ કહી દીધું. એટલે સમસ્યા ગમે તે પ્રકારની હોય, અસહ્ય વેદના વાળી હોય, ન છતાંય આત્મહત્યા એ સમસ્યાનો સાચો ઉકેલ નથી. થોડીક ધીરજ રાખીને એ પરિસ્થિતિને સહન કરી લઈશું તો કહી દીધું ને દુઃખ સહી અહી પામર પ્રાણ, દુઃખ સહન કરી લેશે પછી જો આપણી ઉપસ્થિતિ હશે ને સાજા સામા રહ્યાઈશું તો આજે ને કાલે સમસ્યાનો ઉકેલ હાથમાં આવવાનો છે જ. કોઈ પણ સમસ્યા એવી એવી નથી કે જેનો ઉકેલ ન હોય. દરેકનો ઉકેલ હોય છે, પણ કહ્યું ધીરજ રાખીશ, સહ્ય પાવર પ્રાણ, દુઃખ દુઃખ આ પ્રાણ જે કંઈ છે એ દુઃખ સહન કરી લેવા માટે તૈયારી બતાવી પડશે. શું થાય આટલું કહીને ચૂપ થઈ ગયા, વ્યાકુળ પણ થયા. શ્રી વિકલ ભાઈ વારી અત્યંત વ્યાકુળતાની અનુભવ, જે હમણાં કહ્યું ને એ પરિસ્થિતિ, એ ચરમસીમાએ માનસિકતા પહોંચી ગઈ. 14 વર્ષ અને હજુ તો લગ્ન કરીને સમય નથી થયો, પણ સીધો વનવાસ. કોઈ 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 પરિવાર, કોઈ કુટુંબ કે કોઈ સમાજ પણ આને ન સ્વીકારે, અને હોય તો પણ એના માટે એ ક્યારેય પણ પોતાની સ્વીકૃતિ ન જ આપે. તો આ પરિસ્થિતિને જોઈને પછી બિકલ ભાઈ ભારી એટલા વ્યાકુળ થયા, એટલા વ્યાકુળ થયા કે જે માણસ જેની પાસે સહનશીલતા નથી, જેની પાસે સહનશીલતા નથી એ તો આત્મહત્યા કરવાનો જ છે. પણ અત્યંત ભયંકર વ્યાકુળ થવા છતાંય ભારેમાં ભારે વ્યાકુળતા સ્પર્શી ગઈ છે, છતાંય ધીરજ રાખી જે કંઈ કહેવાનું તો સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય ને ત્યારે થોડાક કડક થવું પડે, અને કડક શબ્દો કહ્યા પછીથી પોતાની જાતને સંભાળી શક્યા નથી વ્યાકુળતાને કારણે. વ્યાકુળતાથી માણસની પોતાની જાત ક્યારે ઉખડી પડે કહેવાય નહીં, સંભાળવું બહુ મુશ્કેલ છે. ત્યાં તો આવેશમાં આવીને એકદમ ભડકો થઈ જાય, ત્યારે તું તાને ન બોલવાના શબ્દો નીકળી જાય. તો કહ્યું ને વચન બિકલ ન શકેવું સંભાળ, પછી પોતાને સંભાળી ના શક્યા. જોકે મર્યાદા પ્રમાણે તે જમાનાની કે 50 વર્ષ પહેલા સાસુ સસરો ઉભો હોય ત્યાં આવું બોલી ના શકાય. એ મર્યાદાને પોતાના એમાં રાખી અને જોયું કે પોતાની જાતને સંભાળી શક્યા નથી. આપણે થોડો ક્રોધ આવે તો પૂછો જોઈએ, આપણી જાત આપણે સંભાળી શકીએ છીએ? ગમે તેવો બકવાસ, બેફામ, છતાંય પોતાની જાતને નિયંત્રણ બહાર રાખી કરી દઈને, અને પેલી વાત કરી હતી ને એક વાત, વધારે પડતો આવેશ ને ક્રોધ ને ગુસ્સો આવે ત્યારે જૂની ખખડધોજ બસમાં બેઠા છો ને, આમ બેઠા છે ને બધા બધા અંદરના યાત્રીઓ ધ્રુજે. કેમ કે જ્યારે પોતાના શરીરની અંદર ક્ષમતા કરતા વધારે એક પ્રકારનો ગુસ્સો આવી જાય, વધારે પડતો ગુસ્સો આવી જાય, ત્યારે તે પોતાની જાતને સંભાળી નથી શકતો, ધ્રુજવા માંડે, એને ધ્રુજવું નથી હોતું. તો આવી કંપારી જ્યારે જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં ઉભી થાય ને ત્યારે સમજવાનું કે આવેશ કે આવેગ શરીરમાં જે સહન થાય એના કરતા વિશેષ છે, અને એટલે એ ધ્રુજી ઉઠે છે. વિકલ વચન શકે એવું સંભાળી, પોતાની જાતને સંભાળી શક્યા નથી.